તારીખ 7/12/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 239 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 191.
અહીંયા પહોંચવું છે એને ધ્યેય બાંધીને એમ કહે છે. મોક્ષનું ધ્યેય પ્રવૃત્તિ મોક્ષ છે, માત્ર મોક્ષ અભિલાષ. મોક્ષનું ધ્યેય સમ્યક દર્શન માત્ર છે, મોક્ષનું ધ્યેય નિર્દશા માત્ર છે એમ નથી, કે મોક્ષનું ધ્યેય અરૂપ દશા માત્ર છે એમ નથી. પૂર્ણ સિદ્ધિ જે સિદ્ધપદ છે, મૂળ સિદ્ધપદ અંદરમાં આવેલું છે, બસ એવી જ દશા બહારમાં સિદ્ધ પરમાત્માની હોય એવી દશા એનું ધ્યેય છે. એનું ધ્યેય જેને બાંધ્યું છે, ધ્યેય છે એટલું એનું ધ્યેય જેને બાંધ્યું છે, એના પરિણામ એ ધ્યેયનું લક્ષ્ય થશે. જેને અંદરમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે એના પરિણામ પણ સ્વરૂપના લક્ષ્ય થશે. એક ગ્રહ છે, એક પર્યાય છે, બંનેમાં ભાષા અને શબ્દ એક છે, કે જ્યાં પહોંચવું છે એના લક્ષ્ય પરિણામની ચાલ જશે. જેને હાસિલ કરેલો છે એ લક્ષ્યમાં રહેશે અને ત્યારે એને યથાર્થ લક્ષ્ય કહેવામાં આવે છે. બે માંથી એક ન હોય તો એનું લક્ષ્ય યથાર્થ નથી. એટલે કે કોઈ એમ કહે કે અમારું ધ્યેય તો મોક્ષ પામવાનું છે, મતમાં મોક્ષ શબ્દ છે, અમે તો મોક્ષ પામવા માટે બધું કરીએ છીએ. એમાં પણ ત્યાગી થાય છે, બાળા થાય છે, જંગલવાસી થાય છે, મનુ બનાવીએ છીએ, બધા પૂર્ણ ત્યાગ ત્યાં પણ છે. અમારું ધ્યેય શું કે અમારું કલ્યાણ કરવું, પૂરેપૂરું કલ્યાણ કરવું, મોક્ષ થવું, અને એને સ્વધર્મને આશ્રય જેવી વાત કોઈ નથી. હવે સ્વધર્મને આશ્રય કરવા યોગ્ય છે અને પર્યાય દ્રષ્ટિ તો ઉડાડવા જેવી છે, કેમ કે પર્યાય દ્રષ્ટિ તો મૂળ દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે. ત્યારે પણ એને મોક્ષની પરિપૂર્ણ દશાનું ધ્યેય બાંધ્યું નથી, એને કદાચ ગ્રહનો આશ્રય હોઈ શકે નહીં અને એના પરિણામની ચાલ યથાર્થ હોઈ શકે નહીં. એને યથાર્થ લક્ષ્ય કહે છે. ગુરુજીએ એ વિશે આવશે, ગોસર્યની વાત આવી છે ને, ગોરો બાંધવાને ત્યાં લક્ષ્ય રૂપે શબ્દ નથી વાપરો, યથાર્થ લક્ષ્ય વાપરો છે. અને ત્યાં તો ત્રણ વાત એક સાથે સાંકળે છે, કે જ્ઞાન દોરે, જ્ઞાન દોરાથી ઓળખીને ચાલી ગયા. જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે, નિર્ણય કરવાની વાત છે. એટલે જ્ઞાન દોરો સાથે લીધો છે. ત્રીજી વાત લીધી, જ્ઞાન દોરો એટલે વર્તમાન જ્ઞાન અંશ, જ્ઞાન સ્વભાવ. એમ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરીને પ્રગટ પર્યાયમાંથી એને પકડીને માત્ર હું જ્ઞાન સ્વરૂપ છું, પ્રકારી માત્ર હું છું એમ લક્ષ્ય પર એમ પોતાનો જુદો ઓળખી લો. એ પરિણામે પરિપૂર્ણ શુદ્ધ થવાનું એને ધ્યેય બાંધેલું હોવું જોઈએ. જે ધ્યેય નહીં બાંધે તો એની ઓળખવાની પ્રક્રિયા યથાર્થપણે ચાલે નહીં, કેમ કે કયા લક્ષ્ય કયા ધ્યેયથી હું આ કામ કરે છે ઓળખવું છે, આત્માને ઓળખવો છે, આત્માને નિષ્ફળ કરવો છે, એનું સાધન જ્ઞાન છે. જ્ઞાન દોરાથી, જ્ઞાન લક્ષણથી એને લક્ષ્યને પકડવું છે. તો શું કરવા, નિશ્ચય શું છે એને પાછો? જીવ પરિપૂર્ણ પોતાના સ્વરૂપથી પૂર્ણ હોવાને લીધે અંધા નિશ્ચયથી એને આખા જગતની પૂર્ણતા જોઈ શકે, એવો પણ એનો એક નિશ્ચય હતો. એટલે ક્યાં અટકતો નહોતો, જેટલી સંપત્તિ મળે, જેટલો અધિકાર મળે, જેટલું કામ મળે, જેટલું કુટુંબ પરિવાર મળે, જે જે પણ જેટલું મળે બધું અધૂરું કરે, ઓછું પડે, અને એનો પ્રયત્ન વધુને વધુ મેળવવા માટે ચાલુ રહે, કેમ કે પોતે પૂર્ણ છે અને અધૂરણ દેખાતો નથી. એમનો વગર વિચારોનો પણ એક ધ્યેય છે બાંધેલો, કે હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. અહીંયા પણ તેનો ધ્યેય બદલાય છે કે હું મારું પરિપૂર્ણ નિષ્કલન પરમિનન હોવું જોઈએ, ક્યાંય મને આગ ન હોવો જોઈએ, પૂર્ણ શુદ્ધિ આ મારી હાલત, મારી દશા, આ સ્થિતિ મારે પહોંચવું જોઈએ. અને એને પહોંચવા માટે પોતાના સ્વરૂપનું રોખાણ કરવા જાય ત્યારે જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન બેડા છે કહો તો જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન માત્રની કૃપાળુ સ્વભાવને પકડી લઈએ, ઓળખી લઈએ, ત્યારે ત્રણ વાતનું અનુસંધાન છે. જ્ઞાન દોરો, પરિપૂર્ણ લક્ષ, પરિપૂર્ણ શુદ્ધિ અને કૃપાળુ જ્ઞાન માત્ર આત્મ સ્વરૂપ. આ ત્રણે પોતપોતાના સ્થાને બરાબર ગોઠવાય ત્યારે એને યથાર્થ શબ્દ લાગુ પડે. યથા અર્થમાં જેનું જોઈએ તેનું યોગ્ય પ્રયોજનભૂત, અથવા ત્યારે એને સ્વસંમુખતા આવે, અંતર્મુક્તને ઉભો થાય, અને ત્યાં સુધી એ જ પોતાને સ્વસંમુખ ફરી સન્મુખ ન થઈ શકે. પરિપૂર્ણતા પૂર્ણ થવી છે એ ધ્યેય કરવાના છે. આશ્રયનું ધ્યેય છે, આશ્રયભૂત ધ્યેય છે એ કૃપાળુ છે. અને જ્ઞાન દોરો છે એ વર્તમાન જ્ઞાનની તૈયારીમાં ઉત્પન્ન મોજુદ લક્ષણ છે, વ્યક્ત લક્ષણ છે. એના ઉપરથી આખો અવ્યક્ત જ્ઞાન માત્ર પકડવામાં આવે છે. બહુ સારું બોલ છે રમકુમાર. અહીંયા સાધક દશાનો વિષય ચાલે છે, તેમાં કોઈ માણસ નગરનું જેવું બાંધીને ચાલવા માંડે મારે આ ઠેકાણે પહોંચવું છે, તો વચ્ચે ગામ ખેતર ગાર ટ્રાફિક આવે છે, કોઈની સાથે રોકાતો નથી, પણ જે આગળ બધું વચ્ચે આવી જાય છે, છોડતો છોડતો જ્યાં પહોંચવું છે ત્યાં આગળ ચાલતો જાય છે. તેમ સાધકને દ્રષ્ટાંતનું સિદ્ધાંત ત્યાંથી દ્રષ્ટાંત લેવું છે. તેમ સાધકને આ સૂર આદિનો વ્યવહાર વચ્ચે આવે, પણ સાધુ તો પૂર્ણ શુદ્ધ આત્મા છે. એને મોક્ષ માર્ગની અંદર સાધક દશામાં અનેક પ્રકારના ભૂમિકા અનુસારના સુધરાગ વચ્ચે આવશે. ભૂમિકા અનુસારના એને સુધરાગ ન આવે તો પણ યથાર્થ નથી, અને આવે ત્યાં રોકાઈ જાય તો એ પણ યથાર્થ નથી. બે બાજુથી છે, ન આવે ચાલે નહીં અને આવે તો રોકાવે ચાલે નહીં. આમ વાત છે, જો આવતા નથી તો કોઈ તર્ક કરશે કે તમે આગળ રાખો છો, કેમ તમને આવો ભાવ ન આવ્યો, આ વખતે કેમ તમને આવો કે આવો ભાવ ન આવ્યો, તમે તો આગળ રાખો છો કે બરાબર છે. આવ્યો જ જોઈએ યથાયોગ્ય સ્થાનમાં, યથાર્થ પ્રશસ્ત રાગ અને યથાયોગ્ય પ્રસંગે યથાર્થ પ્રશસ્ત દ્વેષ. અને રાગ અને દ્વેષ બે છે, શું પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ, દુઃખ તો સાથે જ હોય છે. જેને યથાર્થ પ્રશસ્ત રાગ હોય તેને યથાર્થ પ્રશસ્ત દ્વેષ હોય, એને હોય જ, ભલે પ્રસંગે વ્યક્ત થાય. પરંતુ એક સિક્કાની બે બાજુ છે, એક હોય ને બીજું ન હોય ને બને નહીં, સાથે જ હોય છે હંમેશા. છે ને અસતનો ઉઠાપો છે. છઠ્ઠા ગુણ સ્થાને આચાર મહારાજ શાસ્ત્ર લખે છે ત્યારે અસતનો ઉઠાપો છે. અને એ વખત કઠોર શબ્દનો પ્રયોગ પણ કરે છે, જેમ કે સ્વામી સારના કવશ લેખા અમૃતચંદ્રાચાર્ય દેવ, કે એક રાત્રિકાળીને માને અને પર્યાયને ન માને, પશુ છે, પશુ ચૌદ કળશની અંદર પશુ પડ્યો છે, પશુ ગતિનું કારણ છે, તેની જ મુખ્યત્વ છે, તેની જ ગતિનું કારણ છે. જે પશુ અથવા તો એમ પણ કહેવાય કે આવું કોઈ વસ્તુના સ્વરૂપથી વિપરીત માને તો એ પાખંડ છે. દુર્ગુણ શબ્દ એવા પડતા એ પાખંડ છે બધું એમ કહેતા. ધર્મની ચર્ચા ચાલે દીકાળી પૂર્ણચંદીના વખત છઠ્ઠી જાતિનો ભાવાર્થ ચાલતો હતો, શુદ્ધની વ્યાખ્યા ચાલતી હતી. નાયક શુદ્ધ છે, નાયક શુદ્ધ છે, આત્મા શુદ્ધ નાયક સ્વરૂપ છે, ભાવાર્થ ચાલતો હતો. શુદ્ધ શબ્દના પ્રેમ પરમગુરુદેવનું પ્રવચન ચાલતો હતો. મોડાભાઈ પ્રશ્ન કર્યો, આ શુદ્ધમાં શુદ્ધ પર્યાય સહિત કે શુદ્ધ પર્યાય રહિત? શુદ્ધમાં શુદ્ધ પર્યાય સહિત કે શુદ્ધ પર્યાય રહિત? શુદ્ધ પર્યાય રહિત છે. અને પર્યાયની ક્યાં વાત ચાલે છે? અહીંયા જ્ઞાનની વાત ચાલે છે. અહીંયા શુદ્ધ એટલે પર્યાય રહિતની વાત છે. એના પ્રશ્ન કરો છો, શુદ્ધનો પર્યાય રહિત પાછો કોને કોણ કહે છે? પર્યાય છે, પાખંડ છે એમ કીધું. એમ કીધું અરે આપણે આટલા ચડી ગયા, આપણે રૂપી મને જાય તો ભય થવો જોઈએ. ભય થઈ ગયો, અરે આ શું થઈ ગયું? આપણે તો શુદ્ધ જ્ઞાન છે કે પર્યાય સહિત નામ જાતની ચર્ચા ઉતરી ગઈ. રાત્રિ ચર્ચામાં પ્રવચન માં આવી કઈ ચર્ચા ચાલતી લાગે છે. મને શું કે આવી ચર્ચા ચાલતી લાગે છે? પર્યાય સહિત નો પર્યાય રહિત નો પ્રશ્ન કેમ આવે છે? એક પ્રશ્ન ઉલટા બી ઉલટા મને કેમ આવે? હા, પછી બીજો પ્રશ્ન સુરેન્દ્રભાઈ એ સમય આવી કઈ ચર્ચા ચાલતી લાગે છે. ચાલે છે પર્યાય સહિત નું શુદ્ધ પૂર્ણ શુદ્ધ પર્યાય સહિત નું દ્રવ છે, પ્રમાણના વિષયભૂત એ આશ્રયનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય છે એમ ચર્ચા કરે છે. બિલકુલ દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો સમાવેશ નથી, બહુ ચોખ્ખું કર્યો એ વિષય ત્યારથી વધારે સ્પષ્ટ છે. કહેવાનું આપણને કહે છે પાખંડ શબ્દ આપણે એ અસતનો ઉઠાતો છે. પાખંડ છે એટલે અસત છે, મિથ્યાત છે, એને ઉઠાતો છે, એને નિંદે છે, તો એ પ્રશસ્ત દ્વેષ છે. સર્વધર્મ સહિષ્ણુતા અને સર્વધર્મ નો સમન્વય આ બે પ્રકાર લૌકિકમાં ચાલે છે. અને એ વિશે લોકો સલાહ આપે બધા ધર્મોને આપણે કોઈને અમાન્ય ન કરવા, બધાને માન્ય કરવા એવી સહિષ્ણુતા રાખે. અને બંને એટલે દર્શન સારું સારું હોય રજૂ કરીને એનો સમન્વય કરે. બહુ સુખ્યાની સેવા લાગે, મીઠી સારી લાગે, લૌકિક દ્રષ્ટિએ બહુ સારી વાત છે. ભાઈ એના મિથ્યાત્મ ઝેર પડી જાય છે, એ સારી વાત નથી. સર્વધર્મ સહિષ્ણુતાનો અર્થ એ છે કે બીજા ધર્મો પણ જગતમાં રહેશે, અન્ય લોકોનો કદી પણ જગતમાં નાશ નહીં થાય એવું જે જ્ઞાન કરવું, અને એના નાશનો પ્રયત્ન ખોટો નહીં કરવો, તો આ બધાનો નાશ કરી નાખો. સાચા ધર્મની એવી સ્થાપના કરી કે બધા મીઠા ધર્મનો નાશ કરી નાખો, એમ એના માટે હું ધંધો વધારો મારી દઈશ. બધા ધર્મો જગતમાં મિથ્યા અભિપ્રાયો અનાદિના છે, અનંતકાળ પર્યંત રહેવાના છે એવું જે જ્ઞાન તેને સહિષ્ણુ પણ કહેવાય. અને સમન્વય કરવાનો તો સાચા ખોટા વચ્ચે પ્રશ્ન નથી રહેતો. સમન્વય તો બે સરખી ચીજ માં ઓછા વધતા પણ હોય તો સમન્વય થાય, પણ મંદિરનો મુસ્લિમનો સમન્વય ન થાય. બે મંદિરોનો સમન્વય થાય, પણ મંદિરનો મસ્જિદનો સમન્વય ન થાય, પણ મિથ્યાત્મ સંવેદનો સમન્વય ન થાય કોઈ દિવસ. એ જાતનો લૌકિક વિચારોની અંદર લૌકિક આદર્શ ગણીને લોકોને એ રીતે ચલાવે છે, ગડબડવાની વાત છે.
સમાન થઈને
જે ધ્યેય છે એ તો ચોખ્ખો પર્યાય આત્મનો વિષય છે, એનું શુદ્ધ પર્યાય એ ચોખ્ખો ચોખ્ખો પર્યાય આત્મનો વિષય છે. પણ મૂળ પ્રમાણ સહિત હોય છે, એવી રીતે જે શ્રદ્ધાનો કૃપાળુ દ્રવ છે એ શ્રદ્ધાનો વિષય છે, અથવા શુદ્ધનો વિષય છે એ ચોખ્ખો દ્રવ્યાત્મનો વિષય છે, પણ મૂળ પ્રમાણ સહિત હોય છે. એવું તે નવજ્ઞાન છે એમાં પ્રમાણ છૂટી જાય છે એવું કદી બનતું નથી. એટલે આખા પદાર્થનું જ્ઞાન હોય છે અને વર્તમાન ઉપયોગનું પ્રયોજન માત્ર એક અંશને વિષય કરવાનું હોય છે એને નવજ્ઞાન કહેવામાં આવે છે. લગ્નાત્મક પ્રમાણનું દ્રવ હોય છે એ સાધકને આ શુભ આદિનું નિવારણ વચ્ચે આવે, શુભરાજ તને વચ્ચે સાધક દશામાં આવશે એમ કહે છે. વચ્ચે શુભરાજ આવશે નહીં અને સાધક દશા ચાલશે, શુભરાજ વચ્ચે આવશે. પણ સાધુ તો પૂર્ણ શુદ્ધ આત્મા જ છે, પૂર્ણ શુદ્ધ આત્મા જ સાધુ છે. પૂર્ણ શુદ્ધાત્મા લેવો, પૂર્ણ દશા લેવી, સાધ્ય છે સાધકને સાધ્ય એમ લેવું છે. શું સાધવું છે? તો પૂર્ણ શુદ્ધતાને સાધવી છે અને એનું સાધન સાધક દશામાં ચાલી રહ્યું છે. એને સાધ્ય કહે છે, એને કોઈ વાર ધ્યેય પણ કહે છે, ત્રિકાળીને પણ કોઈ વાર ધ્યેય કહે છે, પણ ત્રિકાળીને સાધ્ય કહેવાતો નથી. પૂર્ણ દશાને સાધ્ય પણ કહેવાય છે અને ધ્યેય પણ કહેવાય છે. ત્રિકાળીને ધ્યેય કહેવાય છે પણ સાધ્ય નથી કહેવાતો. કેમ? કે ત્રિકાળી છે એ તો અનાદિથી છે, એનું નવું સાધન નથી, એનો આશ્રય લેવાનો છે. અને એ આશ્રય ધ્યાનથી લેવાય છે અને ધ્યાનનો જે વિષય છે તેને ધ્યેય કહેવાય છે. તેથી ધ્યાન જાતા ધ્યેયમાં ધ્યેયનું સ્થાન છે ત્રિકાળીનું છે. પણ સાધક સાધ્ય છે, એ સાધક છે તે અધૂરી દશા છે અને સાધ્ય છે તે પૂર્ણ દશા છે એમ કહ્યું. એનું સાધ્ય શબ્દનો પ્રયોગ લીધો. હા, ત્રિકાળીનું ધ્યેય ન હોય એને સાધક દશા ન હોય, સાધક દશા ન હોય અને સાધુનો પ્રશ્ન ઉઠાવવાની વાત મળતી નથી. કારણ કે સાધ્ય સાધકનું તો સંધિ છે, જેને સાધ્ય છે એને સાધકપણું છે, જેને સાધકપણું છે એનું કોઈ સાધ્ય છે, બે એકલા નથી હોતા, અપેક્ષિત સાધન સાથે હોય છે. પણ સાધકનું આ શુભાદીનો વ્યવહાર વચ્ચે આવે, સાધુ તો પૂર્ણ શુદ્ધ આત્મા છે, એને શુદ્ધતા સાધવી છે. વ્યવહારમાં રાગ વચ્ચે આવે છે તો એ સાધારણ નથી, એ હેય છે, હે બુદ્ધિ એ વ્યવહાર છે, ઉપાદેય તો નિશ્ચય છે. એટલે શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે. વ્યવહારનો વિમુક્ત વ્યવહાર છે તો પણ એ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં કાળમાં યોગે જે કઈ સિંહમાદીનો વ્યવહાર છે એ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં એ ઘટતો ઘટતો જાય છે એવો ભાવ છે. ઘટતો જાય છે એવો ભાવ નથી, પણ ઘટતો જાય છે એ ભાવ છે. પણ સાધકની આ શુભાદીનો વ્યવહાર વચ્ચે આવે પણ સાધકો પૂર્ણ શુભ આત્માર છે માટે તે વ્યવહારને છોડતો, તે વ્યવહારને સાધતો, તે વ્યવહારને વધારતો, કે તે વ્યવહારને દૃઢ કરતો એમ નહીં. ક્યાંક પાળતો એવો શબ્દ આવે તો વ્યવહારને પાળે છે અથવા વ્યવહારને પ્રતિપાલન કરે છે એમ શબ્દ આવે, વિશેષણ માત્ર પ્રતિપાલન કરે છે. તો એનો અર્થ એટલો કે વ્યવહારથી ચૂપ થઈને અવ્યવહાર દશામાં જતો નથી, વ્યવહાર છોડીને, ભૂમિકાનો વ્યવહાર છોડીને અવ્યવહાર દશામાં જતો નથી, પાલન કરે છે, વ્યવહાર પાળે છે એમ કહેવાય છે. પણ ખરેખર તો વ્યવહારને છોડતો અને શ્રીમદજીએ તો કહ્યું કે વ્યવહારને છેદતો તે શુભાશુભ છેદતા ઉપદેશ મોક્ષ સ્વભાવ છોડતા શબ્દ વાપરો છે, પાડતા શબ્દ વાપરો નથી, છોડતા શબ્દ વાપરો નથી, પણ છેડતા શબ્દ વાપરો, છેડ્યો તો નાશ કરવો, વ્યવહારને નાશ કરતો કરતો મોક્ષમાં જાય છે, વ્યવહારને વધારતો વધારતો, પાડતો પાડતો, દ્રઢ કરતો કરતો મોક્ષમાં જાય છે, એમ લેતા નથી. વ્યવહારને વ્યવહારના સ્થાનમાં રાખવા માટે છે, વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ન રાખવામાં આવે તો નિશ્ચયને સમજ્યો નથી. એ નિશ્ચયના મને એમ કરે કે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ન સમજે તો એ ખરેખર નિશ્ચયને સમજ્યો નથી. પણ એ નિશ્ચયના બાને સ્વચ્છંદને પૂછે છે એમ કે પોતાના જ્ઞાનમાં વિવેક પ્રત્યે હોવાથી સાધક દશામાં નિશ્ચય વ્યવહાર યથાસ્થાનમાં રહે છે અને વિવેક પૂર્ણ છે. સમૂહ જ્ઞાનમાં વિવેક પ્રત્યે છે, મહાવિવેક પ્રત્યે છે. પોતાના જ્ઞાનમાં વિવેક પ્રત્યે હોવાથી અરંતાદિકને સંભાળીને નમસ્કાર કરે છે, પંચ પરમેશ્વરને નમસ્કાર કરે છે, ગણધર દેવ પર્યંતના સાધકો વાલા સદા છે. પરંતાદી પંચ પરમેશ્વરી વાલા સદા છે, સાધર્મીઓના વાલા સદા છે, કુટુંબ પરિવાર વાળા વાલા સદા નથી એમ કે છે. એમ કે મારું કુટુંબ પહેલા પછી સાધર્મી અને પાછા જે બલામમાં આવા દે વાલા સદા છે એમ છે. હું તો આનંદ બિંદુએ ગાયું છે, સાચું તે સદગણ સાધર્મી પણ બાકી બધી જંજાળ રે, દેવચંદી નથી પછી આનંદ મંદિર, બાકી બધી જંજાળ કઈ છે આનંદ મંદિર. એ વાલા સગા છે, જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે એમ ધર્મમાં આ દીક્ષા આદિ પ્રસંગ હોય છે, ધર્મનો કોઈ પણ પ્રસંગ હોય છે, ઈષ્ટ એવા શુદ્ધ અરિયંતો જન્મિંદર જન્મિંદર એમ છે વાત લીધો. જે વાત કહેવી છે એટલે આના એ વાત શરૂ કરે, શુદ્ધ અરિયંતો જન્મિંદર વગેરેની વાત કરીને નમસ્કાર કરે છે, કે ફલાણા પુરુષના અવસ્થા જન્મિંદોને નમસ્કાર, મંગેશ્વર વિનાયના વિરાજમાન જન્મિંદોને નમસ્કાર, આકાશ વિશે પાતાળ છે, તીર્થ વિશે ફળા તીર્થ વિશે ફળાણા દેશ વિશે બધા નમસ્કાર જન્મિંદોને નમસ્કાર. એમના ઉપકારની ભૂલતા નથી. કેટલાક જીવો હવે જે વાત કરી શકે છે, કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચીને પણ બીજાની તો ક્યાં વાત કરવી, સનાતન દિગંબર સંપ્રદાયમાં છે એના શાસ્ત્રો વાંચે છે, વાંચીને પણ કુદેવ કુદેવના કુદેવ આદિના નામથી ચલાવે છે, દેવ દેવલાને ઘુસાડ્યા છે એના ઉપર વાત છે. તેની કદી આત્માની મહાત્મા તો આવતું જ નથી. જે રાગી દેવને પૂજે છે, માને છે, સ્વીકારે છે એની કદી વિતરાગતાનું મહાત્મા આવતું નથી. એની કદી આત્મા વિતરાગ સ્વરૂપ છે એનું મહાત્મા પણ એને કદી આવતો નથી. દેવમાં રાગ કરવો એ રાજદેવ ને માનતા હોય તો જ કરે ને, દેવ પ્રત્યે રાગ ક્યારે કરે એને માનતા જ કરે ને. અને નમવાથી કે આના પ્રત્યે બહુમાન કરવાથી અને નમના કરવાથી મારું કલ્યાણ થશે, એવું તો રાખે એવું અંદર પડ્યું છે ને પોતામાં, એટલે એમ કે છે. કેટલાક દેવો કેટલાક જીવો કુબેરાજીના નામથી ચલાવે છે, માટે તો અનિલ સંસારી છે. એ વાંચે છે સત્શાસ્ત્ર, દિગંબર શાસ્ત્ર ને વાંચે છે અને પાછા ચલાવે છે કુબેરાજીના નામથી અનિલ સંસારી છે. સંપ્રદાયની ગુણ માને, દેવગુરુ શાસ્ત્રને સાચાને તો માને છે, તો કે તું સાચાને પણ માને છો અને ખોટાને પણ માને છો. ખરેખર સાચાને માનતો નથી તું, અનંત સંસારી છો એટલે સાચાને માનવા નહીં લાગે, એ તારું ખોટું છે. તું સાચાને માનતો નથી, કદાચ દેખાદેખીથી માનતો હો, ખરેખર તું સાચાને માનતો નથી. જો સાચાને માનતો હોય તો તું ખોટાને માન નહીં, આ વાત નક્કી છે. એનું સાચાને માનવાનું લક્ષણ છે. આત્માનું બહુમાન તો આવતું જ નથી, નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. શું કહ્યું મેં આજે વ્યવહારની વાત લીધી પૂરી બેન કે વચ્ચે વ્યવહાર આવે, સુભાદીનો વચ્ચે વ્યવહાર આવે ન જ આવે એ વાત લીધી નથી, આવશે વચ્ચે વ્યવહાર, પણ એમાં વિવેક છે. તો નિમિત્તનો વિવેક તો ખરેખર ત્યાં આત્માનો વિવેક છે. કે એને ભેદ શું ભાઈ કે આ દેવગુરુ શાસ્ત્ર સાચા છે, આ દેવગુરુ શાસ્ત્ર ખોટા છે, આ જ્ઞાની સાચા છે બાકી જ્ઞાની નથી, ભલે જ્ઞાની તરીકે કહેવાતા આવે, એવો જે ભેદ સાચા છે, સાચા ખોટાને ઓળખે છે એનું નામ એને વિવેક કર્યો. એને એ નિમિત્તનો વિવેક નથી કર્યો, ખરેખર એને આત્માનો વિવેક કર્યો છે, સ્વભાવનો વિવેક કર્યો છે, સત્યનો વિવેક કર્યો છે. અસત્ય અને સત્ય વચ્ચે જુદા પણ પાડીને એને સત્યનો વિવેક કર્યો છે. એ ખરેખર આત્માનો વિવેક છે, જે આ વ્યવહાર પાછળ નિશ્ચય શું છુપાયેલો છે, કે આ વ્યવહાર પાછળ આમ નિશ્ચય છે. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. ઉલટાનું લઈએ તો આમ છે કે જેને નિમિત્તના વિવેકના ઠેકાણા નથી એને નિશ્ચયનો વિવેક હોય એ વાત વિચારવાનો પ્રશ્ન રહેતો નથી. એમ છે દેવ ગુરુ શાસ્ત્ર લિંગ સર્વજ્ઞ પ્રતિમા બીજું બધા નિમિત્ત છે, માની લે એને બીજો વિવેક નથી એને કદી બીજો વિવેક હોય નિશ્ચયનો એને વિવેક હોય એ પ્રશ્ન રહેતો નથી. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. વચ્ચે વ્યવહાર આવે એમ જે કહે છે એ વાત અહીં આવે છે કે સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે, નિશ્ચય જેને પ્રગટ્યો છે, તેને સાચા નિમિત્તના બહુમાનનો વિનય વચ્ચે આવ્યા વિના રહેતો નથી. છેવટે શુભરાગ ઉપાડ્યો નથી, એવી બુદ્ધિએ આવે છે તો પણ આવ્યા વિના રહેતો નથી. આવે અને ઉપાદે બુદ્ધિ આવે તો બરાબર નથી, ખોટું છે. અહીંયા ન જ આવે તો પણ ખોટું છે. આવે અને એવી બુદ્ધિ આવે આમ વાત છે, એટલે કે ભર નથી બેસતી સામાન્ય માણસનો. આ હું બે બે બાજુથી ધક્કો મારો છું, આવે તો કેમ ઉપાદે કરો છો, ન આવે તો કેમ તમને આવ્યો નહીં ભાવ, બે બાજુથી મારો છું ભાઈ, બે બાજુથી વાત છે, એક બાજુથી વાત નથી પણ બે બાજુથી વાત છે અને એ યથાર્થ છે. એમ જ હોય, બીજી રીતે હોય જ નહીં. ઉપર જવાનું હોય એ પગથિયા ચડે, પગથિયા ચડે એ પગથિયા ઉપર ગોગ મૂકે નહીં, પગ ઉપાડવા ખાતર મૂકે, મૂકવા ખાતર મૂકે નહીં પણ ઉપાડવા ખાતર મૂકે તો ઉપર જાય, નહીં તો ઉપર જાય નહીં. મૂકવાનો ઉપાડવો બે વાત એક સાથે ખ્યાલમાં છે, મૂકવો એવું એટલું નથી, ઉપાડવો એવું પણ એટલું નથી, બે સાથે જ છે. એને નહીં પણ કડ ઉપર જવાય નથી, કાંટો ઉપર થોડું કે રોકાઈ જાય અને એકલા બે પગ ઉપાડે કહો પડે એઠો, એટલે વારા ફરતું પગ ઉપાડે મૂકે ઉપાડે મૂકે ઉપાડે ને ઉપર જાય. ઉપર જવાનો માર્ગ જ એમ છે, બીજી રીતે માર્ગ છે. અને સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે, આસન 31 માં બોલ છે, આસન 27 માં, 31 આસન 27 છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે તેના નિમિત્તમાં જેને આગળમાં રહેતો નથી. લોકો નિશ્ચયના બાને ભૂલા છે, નિશ્ચયના બાને જે ભૂલા છે એ સ્વચ્છંદમાં આવે છે. વ્યવહારના બાને ભૂલા છે એટલા સ્વચ્છંદમાં આવતા નથી, એ માઇલ્ડ સ્વચ્છંદ છે. આ તીવ્ર સ્વચ્છંદ ખ્યાલમાં રહેતો નથી અને વ્યવહારને તે સમજતા નથી. નિશ્ચયના બાને ભૂલા છે, વ્યવહારને વ્યવહારના સ્થાનમાં તે સમજતા નથી. તેથી તે નિશ્ચય અને વ્યવહાર બંનેને ભૂલા છે, બંને વિષયમાં એને ભૂલ થઈ છે. એટલે વિષય સાચો નથી. કોઈ એમ તર્ક કરે છે અથવા દલીલ કરે છે કે વ્યવહારની ભૂલ છે, વ્યવહારમાં ભૂલ હોય, નિશ્ચય તો બરાબર છે ને, ખોટી વાત છે. વ્યવહારમાં ભૂલો એ નિશ્ચયમાં અવશ્ય અવશ્ય ભૂલેલો વિચાર કરવાની જરૂર હતી. આમાં તો ન ભૂલે એટલે ક્યાંય ન ભૂલે, એક ઠેકાણે ભૂલે એટલે બધે ભૂલે છે. સીધી વાત છે. ચર્ચા ચાલે છે કે નવાનું સાચું છે, એક પોઈન્ટમાં ભૂલ છે, તો નવાનો માર્ગ પણ એને આપો તો વાત કરે છે. એમાં એકમાં ભૂલ છે, કબૂલ ચાલો ભૂલ છે એકમાં, પણ નવાનું સાચું છે, નવાનો માર્ગ તો આપો તો એને બાકીના નવાનું ઉપર ચોકડી મૂકવા ના આવે. આ વિષય એવો છે, કેટલો મેળ થાય છે જોવાનો વિષય નથી, ક્યાં મેળ ખાતો નથી એ તપાસવાનો વિષય છે. અને જો ક્યાંય મેળ ન ખાતો હોય એવું એ પણ પ્રયોજન ભૂત તો મળે તો બાકી બધું ગરબડ છે. ભારતનું ભણવાનું લક્ષ હોય જ નહીં, એ લક્ષમાં જ્યાં ભૂલ થઈ ત્યાં એનો લક્ષ હોય નહીં, હોય જ નહીં. યથાર્થ લક્ષમાં તો ત્રણે હારે હોય, એ જે 312 છે એમાં યથાર્થ લક્ષ લીધું છે, એમાં તો ત્રણેય વાત હારે હોય. એકેય વાત ન હોય એવું ન બને, ત્રણે ત્રણ બરાબર હોય, વર્તમાન, ભવિષ્યનું પૂર્ણ અને વર્તમાન ત્રિકાળી. વર્તમાન વર્તતા અને ત્રિકાળી વચ્ચે સંધિ છે, પહોંચવું છે પૂર્ણતા, પૂર્ણતા એ સાથે સાથે હોવું જોઈએ, નહીં તો પૂર્ણતા આવે નહીં. પૂર્ણતા એ પહોંચ્યા ક્યારે, તો એ ધ્યેય બાંધ્યું છે ત્યારે. અહીંયા પણ માણસ ચાલે છે તો ગમે એટલા વળાંક આવે, પણ એને જે નક્કી કર્યું હોય એ બાજુના બધા વળાંક એવળ છે. ચાર રસ્તા ભેગા થાય, પાંચ રસ્તા ભેગા થાય, ત્રણ રસ્તા ભેગા થાય કે 6-7 રસ્તા ભેગા થાય, ક્યાં આવશે? જ્યાં એને પહોંચવાનું નક્કી કર્યું છે એ બાજુ પગલે છે. વર્તમાન નિમિત્તે એને ઉપયોગ ભલે એ બાજુ વળવા માટેનો પગલું પાડવાનો હોય, કે સ્ટીયરિંગ ફેરવાનો હોય, કે આ બાજુ ફેરવું, પણ લક્ષમાં ધ્યેય છે ને તો ફલાને પહોંચવું છે માટે આ બાજુ વળવું છે. એમ છે, એમ હંમેશા જે ચાલ છે એ ધ્યેયના લક્ષ્ય હોય. અને બે ધ્યેય છે, કાં તો જે મોક્ષાર્થી છે, મોક્ષના ધ્યેયવાળો છે. 17મી ગાથામાં એટલે શબ્દ મોક્ષાર્થી વાપરો છે, આત્માર્થી શબ્દ નથી વાપરો. આપણા પહેલું પ્રકરણ મોક્ષાર્થીનું બીજું છે, મોક્ષાર્થીનું સ્વરૂપ, આત્માર્થીનું સ્વરૂપ નહીં, પણ છે તો મોક્ષાર્થી છે એ જ આત્માર્થી છે. હા તો પણ મોક્ષાર્થ કરવા પાછળ હેતુ છે કે મોક્ષનું ધ્યેય છે, એને મોક્ષનું ધ્યેય છે. આત્માથીને આત્માનો આશ્રય કરવાનો પ્રયત્ન છે, હેતુ છે, પ્રયોજન છે. આત્માર્થીને ત્રિકાળી આત્માનો આશ્રય કરવાનું પ્રયોજન છે, એ જ આત્માર્થીને એને મોક્ષમાં પહોંચવાનું પ્રયોજન છે. માટે એને મોક્ષાર્થી કહીએ. એ બંને પ્રયોજન એક સાથે જ હોય, એક હોય ને બીજું ન હોય એનું કદી બને નહીં. મોક્ષાર્થી કહેતા એ વાત સ્પષ્ટ કરવી છે. એટલે 17 ગાથામાં પણ મોક્ષાર્થી શબ્દ વાપર્યો છે. મોક્ષાર્થી આમ કરશે, વેદજ્ઞાન કોણ કરશે? મોક્ષાર્થી કરશે. શ્રદ્ધા કોણ કરશે? જ્ઞાન કોણ કરશે? સ્વરૂપમાં સ્થિરતા કોણ કરશે? કે મોક્ષાર્થી કરશે. એટલે વર્તમાન પરિણામની ચાલ ધ્યેય વિના હોતી નથી. કાં તો ધ્યેય સંસારાર્થી પણ સંસારનું ધ્યેય છે, અને કાં તો જીવનું મોક્ષનું ધ્યેય છે. કાં સંસારાર્થી છે અને કાં મોક્ષાર્થી છે. ત્રીજો ધ્યેય કોઈ ધ્યેય હોતો નથી. કોઈ એમ કહે અમારે મોક્ષ નું ધ્યેય નથી ને સંસારનું ધ્યેય નથી, ખોટી વાત છે. સંસારનું ધ્યેય અનાદિથી છે, તેથી સંસારના પદાર્થોની પાછળ જીવની દોડ રહે છે, એ સંસારાર્થી પણ છે. અને જ્યારે જીવ પોતાની ચાલ બદલે છે, દિશા બદલે છે, ત્યારે એને મોક્ષાર્થી થઈને મોક્ષનું ધ્યેય શરૂ થાય છે. એવા મોક્ષાર્થી જીવને, સાધક જીવને વચ્ચે સુધારીનો વ્યવહાર આવે, કોઈ પણ સાધકો પૂર્ણ શુદ્ધ આત્મા છે માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મા સ્વરૂપમાં જ પહોંચી જાય છે. ત્યાં પહોંચે છે, જે ધ્યેય છે ત્યાં સુધી એ પહોંચે છે. ત્યાં સુધી એટલે પૂર્ણ શુદ્ધતા સુધી, દશા સુધી એ પહોંચાવીના રહેશે નહીં, વ્યવહારને છોડી દેશે. અને શુદ્ધતાને વધારતો વધારતો પૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપમાં લીન થઈને પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં બિરાજમાન રહેશે. એ સિદ્ધ દશા છે. એ રીતે નાની દશામાં ધ્યેય શું છે, વ્યવહાર શું છે, નિશ્ચય શું છે, એ બધો વિષય એ ગુરુની અંદર સ્પષ્ટ થાય છે. આખો દિવસ 24 કલાક પર પદાર્થ સંબંધિત જે કોઈ ક્રિયાઓ ચાલે છે, સવારમાં ઉઠીને શરીરની પેડ એમથી માંડીને નાવું ધોવું ત્યાંથી માંડીને જેટલો કોઈ પરપદાર્થ આશ્રિત વ્યવહાર અથવા પરિણામની ક્રિયા ચાલે છે, મનવચન કાયાના યોગે આમ કરું પછી આમ કરું, એને એમ કહે છે કે અનંત કાળ વીત્યો, પરપદાર્થનું કોઈ કાર્ય અને કોઈ કાર્યમાં કાંઈ પણ અંશે તે કોઈ દિવસ કાંઈ કરી જ નથી, કરી શકતો નથી. નહીં હોવાને લીધે કોઈ જીવ કોઈ પણ પદાર્થનું કાર્ય નહીં કરી શકતો હોવાને લીધે એને કાંઈ કર્યું જ નથી. માને એટલે કર્યું છે, એક જણ માને કે અનંત મિથ્યા દ્રષ્ટિએ માને એટલે કાંઈ કર્યું છે એમ નથી. જે વસ્તુનું સ્વરૂપ છે એનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી. ઇન્દ્ર નરેન્દ્ર જનેન્દ્ર કોઈ કરી શકતું નથી. જો જીવનું પોતાનું ચાલતું હોય પર પદાર્થના કાર્ય કરવાનું, તો કોઈ કોઈને રસ્તા ઉપર ચાલવા ન દે ને ઉભે રહેવાય ન દે. એ એક જીવની વિચિત્રતા છે. એમ એમ થાય હું આમ કરું આમ કરું આમ કરું, શું ભાઈ તારે ચાલે કેટલું એનો વિચાર કરું. જે કાળે જે પરમાણુ પરિણમવાના, જે બીજા જીવો પરિણમવાના, જેની જે અવસ્થા થવાની તે થવાની થવાની નથી. એમાં કોઈએ કોઈનું એક અંશ માત્ર પણ બીજા પદાર્થનું કાર્ય કરે છે, કોઈનું પણ કાર્ય કરે છે, જીવનું કે અજીવનું, એ કોઈના માટે સંભવિત નથી. કાંઈ કર્યું જ નથી. પણ એણે શું કર્યું કે બે પ્રકારના ભાવ કર્યા, અંદરમાં શુભ અને અશુભ વિકલ્પો કર્યા, એના ફળમાં જન્મ મરણ કર્યા. ચાર ગતિના પરિભ્રમણમાં જન્મ મરણ કરીને રખડ્યો, દુઃખી થયો, કેટલો દુઃખી થયો કે પાર વિનાનો દુઃખી થયો, ભૂલી ગયો છે. સહનશક્તિ બહુ મોટી છે, શાશ્વત પદાર્થ છે એટલે એની સહનશક્તિ પણ નાશ થઈ ગયો, તો એની સહનશક્તિ એટલી ન હોય, પણ પ્રકારી પદાર્થ છે એટલે એની સહનશક્તિ બહુ મોટી છે. કેવા ગયા, કેવા દુઃખ વેઠ્યા પીડ્યા, કેવા દુઃખ ભોગ્યા એને યાદ નથી. યાદ નથી એટલે નહોતા એમ કહી શકાય. એને બધા દુઃખમાંથી પસાર થયો છે, એની વાસ્તવિકતાને સ્મરણમાં લાવે છે. ભલે એ દુઃખ અત્યારે નહીં આવી શકે, પણ એની વાસ્તવિકતા સમજણમાં લાવે, તો એને અત્યાર સુધીના જેને કારણે એવા દુઃખ ભોગવા, એવા પરિણામને, એવા પરિણામ ન કરવા માટેનો એનો પુરુષાર્થ ઉપડશે. એ એટલા માટે બરાબર માટે વાત નથી, એમ કે ભય બતાવો છો નરકના અને નિવેદના ભયનો, એમ નથી. એક વાસ્તવિકતા છે અને એની સમજણ કરાવીને તારો પુરુષાર્થ ઉપાડવો છે. તારો પુરુષાર્થ ઉપડતો નથી એનું પણ કોઈ કારણ છે, કે એનું કારણ એ છે કે જે દુઃખનું કારણ છે એને સુખનું કારણ માનીને તું સેવે છે. એટલે પુરુષાર્થ તારો એ બાજુમાં ઉપડે છે, એ બાજુમાં ઉપડતો પુરુષાર્થ એથી વિરુદ્ધ દિશામાં કેવી રીતે ઉપડશે? તો કોઈ રીતે ઉપડશે નહીં. વિકલ્પ કયા છે? બસ તારી કાર્યક્ષેત્રની આ મર્યાદા છે. વિભાવ તારા પરિણામ રૂપી કાર્યમાં થાય, એ વિભાવમાં કશાય તીવ્ર થાય ત્યારે તેને અશુભ કહીએ, એક પરિણામમાં કશાય મંદ થઈ થાય ત્યારે એને શુભ કહીએ. એવા શુભાશુભ વિકલ્પો કર્યા છે. એના ફળમાં જન્મ મરણ કર્યા. હવે ગુણાત્મા એમ કે છે, હું તો એમ વાત કરીને જે એને માર્ગમાં સન્માર્ગ પર જીવને લાવ્યો છે એની પ્રેરણા આપું છું આ બોલની અંદર, કે આ બધું કર્યું છે, એના એકલા દુઃખ ભોગવ્યા છે, હવે સુખના રસ્તે આવવા માટે તને વાત કરીએ છીએ, તો હવે તું સુખના રસ્તે આવ, દુઃખનો રસ્તે તું છોડી દે, એ વિશે કહ્યું છે. થેન્ક યુ.